મિનળબેન, તમારો સવાલ છે કે ઉત્કૃષ્ટ 170 તીર્થંકર કેવી રીતે, અને બીજો તમારો સવાલ છે કે મેરુ પર્વત વિશે થોડું જાણવું છે. ઓકે, તમે મહાવિદ્યા ક્ષેત્રનો વિચાર કરો તો પૂર્વ મહાવિદ્યમાં 16 વિજય પૂર્વ મહાવિદ્યમાં, અને પશ્ચિમ મહાવિદ્યમાં 17-32 વિજય, બરાબર. એટલે ટોટલ 32 વિજય મહાવિદ્ય ક્ષેત્રમાં, એટલે 32 તીર્થંકર. જો વધુમાં વધુ ઉત્કૃષ્ટ એટલે વધુમાં વધુ 32 તીર્થંકર મહાવિદ્ય ક્ષેત્રમાં હોય, એક મહાવિદ્ય ક્ષેત્રમાં. એવા 5 મહાવિદ્ય ક્ષેત્ર, એટલે 5-5 મહાવિદ્ય ક્ષેત્રના થઈને વધુમાં વધુ 160 તીર્થંકર હોય. એકમાં 32 તો 5માં 160. પછી ભરત ક્ષેત્રમાં 5 ભરત ક્ષેત્રના થઈને 5, એક ભરત ક્ષેત્રમાં 1 હોય, એક સાથે 2 હોય નહીં, વધુમાં વધુ એક ભરત ક્ષેત્રમાં 1, એટલે 5 ભરત ક્ષેત્રના 5, અને એવી રીતના 5 ઐરાવત ક્ષેત્રના પણ 5, એટલે થઈ ગયા ને 170. 160 મહાવિદ્ય ક્ષેત્રના વધુમાં વધુ એક સાથે હોય એને કહેવાય ઉત્કૃષ્ટતા. એટલે 160 મહાવિદ્ય ક્ષેત્રના, 5 ભરત ક્ષેત્રના અને 5 ઐરાવત ક્ષેત્રના, એટલે ટોટલ વધુમાં વધુ વિચરનતા તીર્થંકર 170 હોય, અને ઓછામાં ઓછા 20. અત્યારે કેટલા છે? 20 ખાલી મહાવિદ્ય ક્ષેત્રમાં. મહાવિદ્ય ક્ષેત્રમાં કાયમ માટે 4થો વારો છે, અને કાયમ માટે વિચરનતા તીર્થંકર હોય, અહીંયા ના હોય. અહીંયા ભરત ક્ષેત્રમાં અને ઐરાવત ક્ષેત્રમાં એક સરખું હોય. ભરત ક્ષેત્ર અને ઐરાવત ક્ષેત્રમાં 3જા આરાના અંતથી તીર્થંકરનો જન્મ થાય, અને 4થા આરાના અંત સુધી હોય, 24 તીર્થંકર થાય. ખ્યાલ આવ્યો? એટલે ઉત્કૃષ્ટ 170. ખ્યાલ આવે ને? હવે મેરુ પર્વત છે, એના અધિષ્ઠાયક દેવ મંદર દેવ છે. ત્યાં મંદર દેવના નામ પરથી આ પર્વતનું નામ મેરુ પર્વત પડ્યું છે. આ પર્વતની ટોટલ ઊંચાઈ 1,00,000 યોજન છે. 1,00,000 યોજનમાં 1,000 યોજનનો ભાગ અંદર છે ભૂમિમાં, જે આપણે રત્નપ્રભા પૃથ્વીના ઉપરના ભાગમાં રહીએ છીએ. એ રત્નપ્રભા પૃથ્વીમાં 1,000 યોજનનો ભાગ આ મેરુ પર્વતનો અંદર દબાયેલો છે, એટલે ભૂમિની અંદર છે, અને 99,000 યોજન બહાર છે. આ હાઇટની વાત થઈ, અને આ વિસ્તાર એટલે કે ફેલાયેલો કેટલો છે, તો પૃથ્વી પર 10,000 યોજન છે, અને પછી ઓછો થતો ઉપર ટોચ સુધી 1,000 યોજન રહી જાય. નીચે 10,000 યોજન ફેલાયેલો છે, અને ઉપર જતા જતા કેટલો રહી જાય છેલ્લે? 1,000 યોજન, અને એના ઉપર 1,000 યોજન, અને એના પછી 40 યોજનની ઊંચાઈવાળી ચુલિકા છે. હવે જે ભાગ જમીનમાં છે એને કંદ કહેવાય. મેરુ પર્વતનો જે ભાગ જમીનમાં છે એ ભાગને શું કહેવાય? કંદ કહેવાય. જ્યાંથી આ પર્વત જ્યાંથી બહાર આવે છે, ભૂમિમાંથી જ્યાંથી બહાર આવે છે, ત્યાં કને ભદ્રશાલ નામનું વન છે. વન એટલે જંગલ. એ ભદ્રશાલ નામનું વન કયો, એને મેરુ પર્વતની તળેટી કહો, એને સમભૂતલા પૃથ્વી પણ કહેવાય. કેમ સમભૂતલા પૃથ્વી કહેવાય? કેમ કે ત્યાંથી જ આપણે જેમ સી લેવલથી આપણે હાઇટ માપીએ ને, કે આ પર્વતની ઊંચાઈ કેટલી, તો એ ઊંચાઈનું માપ ક્યાંથી લઈએ? આપણે સી લેવલથી. એવી રીતના જૈન જગતનું સંપૂર્ણ ગણિત માપ બધું જ ક્યાંથી ગણાય? આ સમભૂતલા પૃથ્વીથી, આ મેરુ પર્વતની તળેટીથી, જ્યાં ભદ્રશાલ નામનું વન છે. ખ્યાલ આવ્યો તમને? ભદ્રસાલ વન મેરુ પર્વતની તળેટી. હવે આ ભદ્રસાલ વનનો આકાર લંબચોરસ, અને આ વન કેટલું ફેલાયેલું છે તો કે ઈસ્ટમાં અને પૂર્વ અને પશ્ચિમ થઈને 22,000 યોજન લાંબુ છે. અને આ મેરુ પર્વતના બધા વનની ચારે દિશામાં, મેરુ પર્વતના જેટલા વન છે એ બધાને, બધા વનની ચારે દિશામાં એક એક શાશ્વત જિનાલય છે. એટલે આ ભદ્રસાલ વન છે એમાં પણ ચાર દિશાના ચાર શાશ્વત જિનાલય. અને આ ભદ્રસાલ વનમાં બીજા 8 કરિકૂટ છે, દિગ્ગજ નામના 8 કરિકૂટ. અને એ 8-8 કરિકૂટ પર પણ એક એક શાશ્વત જિનાલય છે. ભદ્રસાલ વનનો ખ્યાલ આવી ગયો? મેરુ પર્વતની એકદમ તળેટી. હવે આ તળેટીથી, ભદ્રસાલની તળેટીથી 500 યોજન ઉપર જાઓ એટલે નંદનવન આવે. આ એમનો પેલો ભાગ, પેલો કાંડ, કાંડ એટલે ભાગ. આ ભાગમાં માટી છે, પથ્થર છે, વજ્રરત્ન છે, કાંકરા છે, એનો આ પેલો ભાગ બનેલો છે. ખ્યાલ આવ્યો? હવે આ વન, એની ચારે દિશામાં એક એક શાશ્વત જિનાલય છે. અને વી દિશામાં, એટલે દિશા અને વિદિશા, ઈશાન, અગ્નિ, નૈઋત્ય અને વાયવ્ય, તો વી દિશામાં ઇન્દ્રના એક એક પ્રાસાદ છે. પ્રાસાદ એટલે મહેલ. અને આ ચાર પ્રાસાદ થયા ઇન્દ્રના, અને ચાર જિનાલય, એ 8 વચ્ચે એક એક કરિકૂટ છે. અને એના ઉપર દિક કુમારિકાઓના એક એક મહેલ છે, એક એક પ્રાસાદ છે. ખ્યાલ આવ્યો? નંદનવનની વાત કરી. હવે બીજો ભાગ, નંદનવનથી 62,500 યોજન ઉપર જાઓ એટલે બીજો ભાગ આવે, સોમનાથ વન. ખ્યાલ આવ્યા ને? પેલો કંદ ભદ્રસાલ વન, પછી બીજો ભાગ આવ્યો, પેલો કંદ છે, પછી ભાગ પહેલો આવ્યો નંદનવન, અને ભાગ બીજો આવ્યો સોમનાથ વન. આ સોમનાથ વનમાં પણ સ્ફટિક રત્ન, અંક રત્ન, ચાંદી, સોનું, આ બધી વસ્તુઓનું ત્યાં કને અધિકતા છે આ વનની અંદર. કયો કયો વન? નંદનવન. બરાબર, નંદનવન તો જોયો આપણે પહેલા. આ બીજો, આ સોમનાથ વન. આજે વાત કરીએ સોમનાથ વનની. સોમનાથ વનમાં પણ ચારે દિશામાં ચાર શાશ્વત જિનાલય છે. અને આ જે સોમનાથ વન છે એમાં ક્રીડાગૃહ, આ દેવી દેવતાઓ જે ક્રીડા કરે, રમણતા કરે, તો એવા ક્રીડાગૃહ છે, વાવડી છે, એવા બધા ઘણા બધા સ્થાન છે. અહીંયા કને આ બધા દેવ છે, વિદ્યાધર છે, અમુક મનુષ્ય, વિદ્યાધર મનુષ્ય, એ બધા આનંદ પ્રમોદ કરવા માટે, હરવા ફરવા માટે, મોજ મજા કરવા માટે ત્યાં આવે છે. આ બધું સાંભળીને એવી ઈચ્છાઓ નહીં કરવાની હા, કે આપણે એવા બી દેવ થઈએ ને આપણને પણ આવું મજા કરવા મળે. હજારો વાર દેવ થયા છો ને હજારો કરોડો વાર આવી બધી મજાઓ કરી છે, પણ બધું ટેમ્પરરી. મોટાભાગના દેવ પૃથ્વી કાયમાં ચાલ્યા જાય છે, કારણ કે આની અંદર મણી માણેક રત્ન બધામાં જીવ રહી જાય છે. એ મોટા ભાગે પૃથ્વી કાયમાં ચાલ્યા જાય છે, એવું કહ્યું છે. 100% કહેવાય, પણ એવું કહેવામાં આવે છે. એટલે કોઈ જાતની ઈચ્છાઓ નહીં કરવાની. આ બધું કંઈ આ જીવ માટે નવું નથી, આ પહેલી વારનું નથી, એમ બરાબર મગજમાં યાદ રખવાનું. નહીં તો આ વર્ણન હું કરું અને તમે સાંભળો અને તમને અહીંયા જવાનું મન થાય તો હું અહીંયા ભાગીદાર થઈ જાઉં ને એમાં. તો જે છે એ તમને કહેવાનું છે, પણ જાગ્રત રહીને આ બધું સાંભળવાનું કે આ તો બધા ભાડાના ઘર જેવું છે, અને આવા ભાડાના ઘરમાં કેટલી વાર જઈને રહીને આવ્યા છીએ. બરાબર ને? તો આપણે કયા વનની વાત કરી? નંદનવન, બરાબર ને? આ નંદનવન આવું છે. હવે નહીં, આપણે સોમનસ વનની વાત કરી, સોરી ભૂલી જવાય છે નામ. હવે સોમનસ વનથી 36,000 યોજન ઉપર જઈએ તો પાંડુક વન આવે. આ વન પણ એકદમ સુંદર, રમણીય, પવિત્ર અને 1,000 યોજન ગોળાકાર છે. અને આ વનના બરાબર મધ્ય ભાગમાં, પાંડુક વનના બરાબર મધ્ય ભાગમાં 40 યોજન ઊંચાઈવાળી ચુલિકા છે. અને આ ચુલિકા નીલા રંગની છે અને નીચે એકદમ મૂળમાં 12 યોજન, પછી મધ્યમાં 8 યોજન અને ઉપર 4 યોજન વિસ્તારવાળી આ ચુલિકા છે. કયા વનમાં? પાંડુક વનમાં. હવે આ ચુલિકાથી 50 યોજન દૂર ચારે દિશામાં એક શાશ્વત મંદિર છે. અને ચારે વિ દિશામાં ચુલિકાથી આ જ અંતર પર, એટલે કે 50 યોજન દૂર, ઇન્દ્રને રહેવા માટેના 4 પ્રસાદ છે. આ પાંડુકવન, પાંડુકોની વાત ચાલે ને, આ જ પાંડુકવન, એમાં ચારે દિશામાં 4 અભિષેક શિલાઓ પણ છે અને તેના પર સિંહાસન છે. તમને મેં આગલા સવાલ જવાબમાં સમજાવ્યું. અને તે સિંહાસન ઉપર તીર્થંકર ભગવાનના જન્મ, મહોત્સવ, અભિષેક બધું ઇન્દ્ર મહારાજા કરે છે. ખ્યાલ આવી ગયો આ મેરુ પર્વતનો? ઓકે. This audio is by Subodhi Masalia. My contact number is 8850088567. શોભનાબેન, તમારો સવાલ છે કે આપણી નજીકની વ્યક્તિઓ આપણી સાથે સ્વાર્થભર્યું વર્તન કરે, આપણને ખબર હોવા છતાં કાંઈ બોલ્યા વગર નિઃસ્વાર્થ ભાવે કામ કરી આપીએ ને વિચારીએ કે મારા પૂર્વકર્મનો હિસાબ પૂરો કરું છું તો યોગ્ય છે? શું કોઈ આપણને મૂર્ખ બનાવે તો જેવા સાથે તેવા થવું જોઈએ કે નહીં? શોભનાબેન, જે જે વ્યક્તિઓ આપણી નજીક આવે છે, પછી કોઈ પણ સંબંધમાં હોય, ભાઈ, બેન, ભાભી, સાસુ, વહુ, પતિ, પત્ની, કોઈ પણ સંબંધ હોય, માતા, પિતા, શેઠ, નોકર, પાડોશી, મિત્ર વર્તુળ, શિક્ષક, વિદ્યાર્થી, ઘરનો નોકર, ડોક્ટર, કોઈ પણ સ્વરૂપે આપણી નજીક આવે છે અને તે પોતપોતાનો હિસાબ પૂરો કરવા જ આવે છે. આગળના કેટલાય જન્મો પહેલાનો હિસાબ હોઈ શકે, કેમ કે અનંતા જન્મ પછી કદાચ બંનેને સાથે માનવ જન્મ મળ્યો હોય. હિસાબ પણ એવો જ હોય કે બંનેનો માનવ જન્મ થાય ત્યારે જ ભોગવટામાં આવી શકે, એવો હિસાબ હોય. એટલે માનવ જન્મ બેઉને મળ્યો હોય ત્યારે આ ભોગવટામાં કર્મ આવે, નહીં તો ત્યાં સુધી એ કર્મ એના આત્મામાં અને તમારા આત્મામાં સત્તા તરીકે પડ્યું રહે. એટલે એક વસ્તુ તો મગજમાં ફિટ લખી નાખો કે અહીં આ બધા જે મને મારા સગા વહાલા દેખાય છે એ ખરેખર કોઈ જ મારા સગા નથી. આ દરેક જીવ એનો હિસાબ પૂરો કરવા મારી નજીક આવ્યું છે. જેવો હિસાબ પડશે કે તે જીવ ક્યાંય એના રસ્તે ચાલ્યો જશે ને મારો જીવ મારા રસ્તે. એટલે જો અંદર આ મારો, ફલાણો મારો, ઢીંકણો મારો, એ બધું મારો મારો છે એ અંદરથી કાઢી નાખો. કરો બધું, પહેલા કરતા એમનો સવાયો કરો, પણ મમત્વ કાઢીને કરો, જેથી નવા કર્મ નહીં બંધાય. જે બંધાશે તે હળવા બંધાશે. જે જપ તપ ધ્યાન દ્વારા નિર્જરી શકાશે ને તે આત્માથી છુટકારો મેળવી શકાશે. દરેકે દરેક આત્મા જોડે હિસાબ પૂરો કરી છૂટવાનું જ છે ને. ને જો આ જાગૃતતા નહીં રાખો ને મારા મારા કરીને કરશો તો આ મારા પાસે તમને અપેક્ષા રહેશે કે મેં તો આનું આટલું કર્યું, એણે મારું કાંઈ ના કર્યું. જો આવા વિચારો પણ આવે ને તો તે આત્મ ધ્યાનમાં જાય અને તિર્યંચ ગતિનું આયુષ્ય બંધાય. તિર્યંચ ગતિનું આયુષ્ય તો બંધાય, પણ સાથે જેટલું મારું મારું કરીને ઘૂંટીએ એટલું નિકાચિત કર્મ બંધાય. તે પાછું એ જીવ સાથે અનેક જન્મ પછી પણ ભોગવટામાં આવી શકે. માટે જીવથી છુટકારો થાય નહીં. માટે મન મક્કમ કરો કે મારે એક એક જીવથી છૂટવું જ છે. આ મક્કમતા કરો મનમાં, મારે એક એક જીવથી છૂટવું જ છે. તો જ સગા વાલા જ્યારે આપણી સાથે સ્વાર્થભર્યું વર્તન કરશે, અને કરવાના જ છે. ક્યારેક એની જગ્યાએ આપણે, તો ક્યારેક આપણી જગ્યાએ. પણ આ વસ્તુ તો દુનિયામાં દરેક સાથે બનવાની જ છે. ને કામ હોય ત્યારે મીઠું બોલીને કામ કઢાવી લે, આ લુચ્ચાઈ કહેવાય, કપટ કહેવાય, માયા કહેવાય. 18 પાપસ્થાનકમાં આવે છે ને, 8મું માયા, 17મું માયા મૂર્છાવાદ, આ બધા પાપસ્થાનક છે. બેન, તમને ખબર હોવા છતાં કે આ માયા મૂર્છાવાદ કરીને મારી પાસે કામ કઢાવે છે, છતાં તમે કાંઈ જ બોલ્યા વગર નિસ્વાર્થ ભાવે એનું કામ કરી આપો છો, તે ઘણો જ ઉત્તમ ગુણ આપનામાં છે. તમારા આ ગુણની ઘણી ઘણી અનુમોદના કરું છું. કેમ કે આ બધું બોલવું જેટલું સહેલું છે તેટલું કરવું સહેલું નથી. અને તમે જે વિચારો છો કે મારા પૂર્વ કર્મનો હિસાબ પૂરો કરું છું, તે એકદમ બરાબર, એકદમ યોગ્ય છે. ને જેટલું ક્ષમતા ભાવે આ પરિસ્થિતિમાંથી પસાર થઈ જશો એટલો હિસાબ પૂરો થશે. છતાં એક વાત કહી દઉં, એણે મને આમ કર્યું છતાં પણ મેં જવા દીધું, મેં તો એનું ઘણું કર્યું, એવો વિચાર, અથવા તો જોને મેં એનું આટલું કર્યું પણ છે એને કાંઈ મારી કિંમત છે, એવો કોઈ પણ વિચાર આપણા મનમાં ઘૂંટાવા દેવાનો નહીં. વિચાર આવી જાય છતાં તરત જ એને મનમાંથી ઉપાડીને ફગાવી દેવાનો. ને કઈ કર કુવે મેડા, આ સિદ્ધાંત મગજમાં ફિટ કરી દેવાનો. નહીં તો પાછી અપેક્ષા જાગશે, પાછા એ જીવ જોડે કર્મોના બંધન, પછી છૂટવું બહુ મુશ્કેલ થઈ જશે. એટલે જ કહ્યું છે કે આ માનવ જન્મ મળ્યો છે તો ધ્યાન તપ દ્વારા આ બધા કર્મ નિર્જરી લે. આગલા જન્મમાં ક્યારે આ કર્મો બાંધ્યા હશે ત્યારે કદાચ નિકાચિત નહીં પણ હોય. પણ ત્યારે એ નિર્જર્યા નહીં હોય. આ જન્મના જે નિકાચિત નહીં હોય તે નિર્જર તો જઈશ તો આવા બધા કર્મ ભોગવતામાં જ નહીં આવે. નહીં તો ભોગવતા ભોગવતા નવા કર્મનો ઢગલો થઈ જશે, એને જેનો કોઈ અંત જ નહીં આવે. આ માનવ જન્મ એટલા માટે જ મળ્યો છે કેમ કે માનવ સિવાય કોઈ પણ જીવ બારે બાર તપનો સમન્વય કરી ધ્યાન દ્વારા કર્મ નિર્જરવાને સમર્થ છે જ નહીં. કોઈ પણ જીવ નહીં, ગમે એવો મોટો દેવ હોય, 33 લાખ રૂપિયાના આયુષ્યવાળો દેવ હોય, પણ એ જન્મમાં એ ધ્યાન તપ ના કરી શકે. અને ધ્યાન તપ સિવાય કર્મ નિર્જરી ના શકાય. તો માનવ સિવાય કોઈ જ આ કાર્ય કરવાને સમર્થ નથી, ન દેવ, ન નારકી, ન તિર્યંચ, માનવ સિવાય કોઈ પણ નહીં. પણ અમૂલ્ય માનવ જન્મની કિંમત નથી આપણે સમજી શકતા. ને કર્મ નિર્જરવાને બદલે કર્મોના ઢગલા વધારવામાં આ રત્ન જેવો ભાવ કાંકરાના મૂલ્યમાં ખોઈ નાખીએ છીએ, પથ્થરની જેમ ફેંકી દઈએ છીએ. તમારો બીજો સવાલ છે કે જેવા સાથે તેવા થવું જોઈએ કે નહીં? કોઈ આપણને મૂર્ખ બનાવી શકે? કહેવત છે કે ભોળા બનશું તો દુનિયા ખાઈ જશે, ને પાકા બનવાના ચક્કરમાં કેટલા કર્મ બાંધીએ છીએ. તો શું વિચારવું જોઈએ બેન? કોઈ જન્મમાં તમે કોઈને મૂર્ખ બનાવ્યા હશે, ને મૂર્ખ બનાવીને ખૂબ ખુશ થયા હશો, ખૂબ બડાઈ મારી હશે કે જોયું કેવો ઉલ્લુ બનાવ્યો, ખૂબ શાંતિ થઈ હશે મનને કે બરાબરનો મૂર્ખ બનાવ્યો. ભલે એ જન્મમાં નિકાચિત કર્મ ન પણ હોય, પણ તપ ધ્યાન વડે નિર્જરા નહીં હોય. પછી કેટલાય માનવ જન્મો મળ્યા હોય, પણ વચ્ચે અનંત બીજા જન્મો પણ થયા હોય, પણ નિર્જરા વગરનું આ કર્મ સત્તામાં પડી રહ્યું હશે, ને આ જન્મમાં બધા સાનુકૂળ સંજોગો મળ્યા હશે, ને કર્મને પાકવાનો સમય થઈ ગયો હશે, તો સામેલો જીવ તમને મૂર્ખ બનાવી પણ જાય. તો જે બને તે હસ્તે મૂકે સ્વીકાર કરતા શીખી જવાનું. જે બન્યું તે સ્વીકાર, વર્તમાનમાં રહેવાનું. હમણાં જે બન્યું, આ બન્યું એ સ્વીકાર. હું મૂર્ખ બન્યો તો બન્યો, સ્વીકાર. એને બનાવ્યો તો બનાવ્યો, સ્વીકાર. ને ધ્યાન ને તપ દ્વારા કર્મ નિર્જરવાનું મહાભગીરથ કાર્ય આજથી જ, આ ઘડીથી જ શરૂ કરી દેવાનું, કેમ કે આયુષ્યનો ભરોસો નથી. જેટલું બીજ રોપાય એટલું રોપી દેવાનું. હમણાં ને હમણાં બીજમાંથી વૃક્ષ બની જશે એવી કોઈ અપેક્ષા નહીં કરવાની, પણ શરૂઆત કરશો, બીજ રોપશો તો ક્યારેક વૃક્ષ જરૂર બનશે. તપ ધ્યાનની સમજ, એના માટે મારું પુસ્તક પ્રશ્નોત્તર રત્નમાલા ભાગ 2 શાંતિથી વાંચી જાઓ. બીજું તમે કહો છો કે ભોળા બનશું તો દુનિયા ખાઈ જશે, ને પાકા બનવાના ચક્કરમાં કેટલા કર્મ બંધાશે. જુઓ બે, આ સંસારમાં તો આ દ્વિધામાં જ જીવવાનું છે. એટલે પાપ મુક્ત થવા માટે ચારિત્ર જ ઉત્તમ માર્ગ છે. છતાં પણ જ્યાં સુધી સંસારમાં છીએ ત્યાં સુધી સંસારમાં જીવવા માટે મિનિમમ જરૂરિયાત હોય એટલું જ સમજીને પાકું રહેવું. બાકી કોઈને નુકસાન થાય, કોઈનું ખરાબ થાય, કોઈનું નિકંદન નીકળી જાય, કોઈને જીવવું ભારે થઈ જાય, કોઈના સંબંધો તૂટી જાય, એમાં તિરાડો પાડવી, એવું પાકું થવું નહીં. મને આવું થયું એટલે એને પણ એવું થાય, એવું કદી વિચારવું નહીં. દાખલા તરીકે તમારી વહુએ તમને દુઃખ આપ્યું એટલે એને પણ એવી જ વહુ મળે કે એવી ભાભી મળે, એવું કોઈ વિધાન કે વિચાર સુદ્ધા કરવો નહીં. કોઈ કરે તો પણ એને અટકાવી દેવું. એના બદલે એટલું જ વિચારવું કે મારા જેવા લેનદેન હતા એવું મને મળ્યું, એના લેનદેન સારા હશે તો એને સારું મળશે. એનું ખરાબ વિચારીને હું નવા કર્મ શું કામ બાંધું? હું તો ઈચ્છું છું કે ભગવાન એને બહુ સારું મળે અને બહુ સુખી થાય. આ રીતે શુભ ભાવમાં રહેવાથી હળવા કર્મો બંધાશે. બાકી કહેવત તો એ પણ છે ને, ભોળાના ભગવાન. એટલે ઓછામાં ઓછા કર્મ બંધન થાય એ રીતે જીવવું, જેટલું છૂટાય એટલું છૂટવું, અને માનવ જીવન સાર્થક કરવું. બાકી જેવા સાથે તેવા થવું. ભોળા થશો તો દુનિયા ખાઈ જશે, પાકા થવું, આ બધા સાંસારિક વિચાર છે. આવા થવાનું તો એક બાજુ, આવા થવાના વિચાર કરવાથી પણ આનંદ તો સંસાર વધી જાય છે. ભગવાન મહાવીરે તો અજ્ઞાનતામાં સૈયા પાલકના કાનમાં શિશુ રેડવાની ભૂલ કરી ને પાછો પોતાના આ કાર્ય પર સ્ટેમ્પ માર્યો કે આવા માણસને તો આવી શિક્ષા થવી જોઈએ, આ શિક્ષાને જ પાત્ર છે. બરાબર કર્યું. પોતાના આ કુકર્મથી એમને ખૂબ જ સંતોષ થયો, શાંતિ થઈ. પણ છેલ્લા ભાવમાં જ્યારે જીવ પોતાના કર્મનો બદલો લેવા આવે છે, કાનમાં ખિલ્લા ઠોકે છે, ત્યારે ભગવાન એને લાત મારી કે ધક્કો મારીને ફંગોળી નથી દેતા, એક ફૂંક મારીને ઉડાવી નથી દેતા, જેવાની સાથે તેવા નથી થતા. કેમ કે હવે જ્ઞાન લાદ્યું હતું કે જો હું જેવાની સાથે તેવો થઈશ તો આ જીવથી છૂટાશે નહીં, પણ ફરી પાછો બંધાઈ જઈશ. અને જો ભગવાને એવું કંઈ કર્યું હોત, જેવાની સાથે તેવા બનવા ગયા હોત, તો આજે એ ભગવાન બન્યા ના હોત. એટલે અસહ્ય વેદના, જરા પણ મનમાં દ્વેષ રાખ્યા વગર મૌનપણે સમતા ભાવે સહન કરી અને છૂટ્યા. આપણે પણ વિચારવાનું કે જેવાની સાથે તેવા થઈશ તો ફરી બંધનમાં આવીશ, ને કોઈક ભાવમાં આ જીવ મને આનાથી આકરી સજા આપશે. એના કરતા આ ભાવમાં આ સમજણ મળી છે તો સહી લેવા દે ને, છૂટવા દે ને. એક એક પગથિયા ચડાય એટલા ચડી લેવા દે ને. જેવા સાથે તેવા બનીને શું મળશે? છતાં પણ ચોઈસ ઇઝ યોર્સ. This audio is by Subodhi Masalia. My contact number is 8850088567. શ્વેતલ મુંબઈથી તમારો સવાલ છે કે વર્ષો સુધી બધા જ દગો આપે, હેરાન કરે, તો આપણે તેને ખરાબ કર્મનો ઉદય સમજીએ એ વખતે કોઈ ઉપાય, મંત્ર, તપ વગેરે, કે પછી કોઈ એવા કયા સારા કર્મ કરાય કે જે તરત જ ઉદયમાં આવે, જેથી ક્ષમતા રાખવી સહેલી થાય, અને લોકો દગો આપે અને આપણા વિશે અફવા ફેલાવે તો શું કરવું? પ્રતિકાર કરીએ તો સફળતા નથી મળી રહી, કોઈનો સહકાર પણ નથી મળી રહ્યો, કાંઈ ન કરીએ તો દુનિયાને એમ લાગે કે આપણે ખરાબ છીએ, તો શું કરવું? શ્વેતલભાઈ, ખરાબ કર્મનો ઉદય હોય ત્યારે મંત્ર તપ વગેરે કરવાથી મનને થોડી શાંતિ રહે છે, કેમ કે એટલો સમય જો મનની સ્થિરતા રહે તો શુભ કર્મનો બંધ થાય. પણ એવું કોઈ ગણિત નથી કે ફલાણું સારું કર્મ કરીએ તો તરત જ સારું કર્મ ઉદયમાં આવે અને સારા ખરાબ કર્મ બંને સાથે ઉદયમાં આવે તો ક્ષમતા રાખવી સહેલી પડે, એવું કોઈ ગણિત નથી. કે ન તો એવો કોઈ હિસાબ છે કે તમે પાંચ પાપ કર્મ કરો ને ત્રણ પુણ્ય કર્મ કરો તો પાંચમાંથી ત્રણ માઇનસ થાય ને પછી બે જ કર્મ પાપ કર્મ ભોગવતામાં આવે એવો પણ કોઈ નિયમ નથી. ખ્યાલ આવે છે શું કહું છું? એવો કોઈ નિયમ નથી. નિયમ તો એમ કે છે કે જ્યારે જે પાપ કર્મ ઉદય આવ્યું હોય તે પાપ કર્મ આગલા જે જન્મમાં બાંધ્યું હશે તે વખતે તેનો અનુબંધ જેવો પડ્યો હશે, પાપનો અનુબંધ પડ્યો હશે કે પુણ્યનો, તે અનુબંધ પણ આ બંધની સાથે જ હાજર થશે. બંધની સાથે અનુબંધ જ ઉદયમાં આવી શકે. તમે કહો છો કે એવા કયા સારા કર્મ કરીએ કે હમણાં ને હમણાં ઉદયમાં આવે, એવું તો બની શકે નહીં. પણ ભાઈ, તમે સારું કર્મ કેમ કરવા માંગો છો? કેમ કે ખરાબ કર્મ ઉદયમાં આવ્યું છે, તેને તોડવું છે. તો તમે સારું કર્મ કરો છો તેની પાછળની ભાવના કોઈ મોક્ષ લક્ષિતા નથી, પરંતુ ભૌતિક ભાવના છે. વળી ઉદયમાં આવેલા પાપ કર્મ પ્રત્યે દ્વેષની ભાવના છે, કેમ કે એ ન જોઈએ, એના માટે સારું કર્મ કરવું છે. તો જે સારું કર્મ કરશો તેનો પણ અનુબંધ તો પાપનો જ પડશે, તો પાછું નવું પાપાનુબંધી પુણ્ય કર્મ બની જશે. વળી પાછું એ જ્યારે ભોગવટામાં આવશે ત્યારે અનુબંધ પાપનો હોવાથી નવું પાપ જ બંધાવશે. આમાં વીસ ચક્રમાં ફસાઈ જશો, વીસ ચક્રથી બહાર જ નહીં આવી શકો. માટે આવા વિચાર કરવાના છોડી દો કે કયું સારું કર્મ કરીએ અને કયું સારું ખરાબ સાથે ઉદયમાં આવે અને ક્ષમતાથી ભોગવી શકાય, આ બધા ગલત વિચારો છે. મારી ઓડિયોની લિંકમાંથી બંધ અનુબંધ વિશેના ઓડિયો 5 પાર્ટમાં છે, તે બધા સાંભળી જાઓ એટલે ખબર પડશે કે એવરી મોમેન્ટ આપણે કેવા અનુબંધ પાડી રહ્યા છીએ. ભવસાગરથી તરવું હશે તો અનુબંધથી ચેતવું જ પડશે. ફક્ત બંધ પર નજર રાખવાથી કાંઈ દાડા નહીં વળે, એટલે જ તો ગોળ ચક્કર ફરીને પાછા હતા ત્યાં ને ત્યાં આવી જઈએ છીએ. હવે સાંભળો, ખરાબ કર્મના ઉદયને ઝડપથી કાઢવા માટેનું એકમાત્ર શસ્ત્ર છે ક્ષમતા. એ સિવાય કોઈ ઉપાય નથી. એક વખત કર્મ ઉદયમાં આવી જાય પછી તેનું અપકર્ષણ થઈ શકતું નથી. હજી જે કર્મ ઉદયમાં નથી આવ્યું તે તમે ધ્યાન તપ સામાયિક દ્વારા તેને નિર્જરી શકો છો અથવા હળવું કરી શકો છો. પણ એક વખત ઉદયમાં આવી ગયા પછી તે ભોગવે જ છૂટકો થાય છે. પણ એ કર્મના ઉદય વખતે જેટલી ક્ષમતા રહે એટલી એ કર્મની રીલ ફાસ્ટ ફરે છે ને ઝડપથી ભોગવાઈ જાય છે, એટલા જલ્દી તમે એ કર્મથી મુક્ત થઈ શકો છો. પણ ભોગવવું તો પૂરેપૂરું પડે જ. જો તમે ખૂબ આર્ત ધ્યાનમાં ડૂબી જાઓ, સામેલાને આમ કરી નાખું કે તેમ કરી નાખું, તીવ્રપણે પ્રતિકાર કરવાનો મન થાય અને એ પ્રમાણે કરો પણ ખરા, તો એ ઉદયમાં આવેલા પાપ કર્મની રીલ ધીમી ગતિએ ફરે ને જલ્દી એમાંથી મુક્ત થઈ શકો નહીં. વળી ક્ષમતા રાખવાથી નવો જે બંધ અને અનુબંધ પડશે તે પુણ્યનો જ પડશે, જે ઉત્તરોત્તર મોક્ષ તરફ ગતિ કરાવશે. અને ખૂબ જ ચિંતા, ખૂબ જ હાઈ હોય, શું કરી નાખવું શું નહીં, સાચું ખોટું કાંઈ પણ બોલી નાખવું, બેબાકળા થઈ જવું, રડી રડીને દિવસો કાઢવા, આ બધું જ આર્ત ધ્યાન બંધ અને અનુબંધ પાપના પાડશે, જે અનંતો કાળ સુધી દુર્ગતિમાં પટકી દેશે. માટે આવા સમયે મન મજબૂત કરી થોડા લોકેશનામાંથી બહાર નીકળી જાઓ. કોઈ આપણા માટે ખોટી વાતો કરે છે, ખોટી અફવા ફેલાવે છે, ત્યારે મનને સમજાવો તમારો આ જીવન મંત્ર બનાવી દો કે જેને જે કરવું હોય તે કરે, મારે કોઈની સાથે કાંઈ લેવા દેવા નથી, હું તો કેવળ જ્ઞાન પામી મોક્ષધામી બનવા ઈચ્છું છું. આ તમારો જીવન મંત્ર બનાવી દો. ઘડી ઘડી આ મંત્ર દ્વારા મનને ટકોર કર્યા કરો. જ્યારે આપણા માટે કોઈ ખોટી વાતો કરે છે ત્યારે સૌ પ્રથમ તો તટસ્થ બનીને તમારી જાતને પૂછો કે હું કાંઈ ખોટું તો નથી કરતો ને? જો ખરેખર તમારી કાંઈ મિસ્ટેક થઈ છે તો તે વ્યક્તિનો મનોમન ખૂબ આભાર માનો કે તે મારા આત્માને જગાડ્યો. અને જો તમારી કાંઈ ભૂલ નથી દેખાતી તો વિચારો કે જો એ મારા દેહની નિંદા કરે છે તો આ અશુચિ ભરેલા દેહની તો હું પણ નિંદા કરું છું. અગર જો એ મારા આત્માની નિંદા કરે છે તો મારા અને એના આત્માનું તો એક જ સ્વરૂપ છે, તો પછી મારે એમાં ડિસ્ટર્બ થવાની શું જરૂર છે? આપણા આત્માને આવી બધી વિપત્તિ સહન કરવા માટેનું આ બધું ચિંતવન આપું છું. મોટા મોટા મહાપુરુષોને પણ લોકોએ દુઃખ આપવાનું, દગો આપવાનું, અફવા ફેલાવવાનું છોડ્યું નથી, તો હું કોણ માત્ર? ને છતાં પણ આ મહાપુરુષો પોતાના પંથ પરથી ડગ્યા નથી. શું હું એટલો બધો નિર્બળ છું કે લોકોના કંઈ પણ કહેવાથી હું ડગી જાઉં? લોકોનું શું છે, ઘેંટાના ટોળા જેવું છે. એક જણે એમ કીધું કે આ તો બહુ એવો છે, માણસ બરાબર નથી. બસ એકે કીધું, બીજાએ કીધું, ત્રીજાએ કીધું, ચાલ્યું. વળી આ બધું ક્યારે પલટી ખાઈ જશે એ પણ ખબર નથી. વળી નસીબ ભરશે ત્યારે કોઈ કહેવા વાળો નીકળી આવશે કે ના ના, આ ભાઈનો કાંઈ વાંક નહોતો, આપણી ગેરસમજ થઈ હતી, અને પાછું બધું ફેરી વળશે. બાકી આ સંસારમાં દરેકને વિઘ્ન સંતોષીઓ તો મળવાના જ છે. અને તમે ગમે તેવા સારા છો છતાં પણ બધા જ તમારું સારું બોલશે એવું બનવાનું નથી. માટે આવી વાતોનો ખૂબ જોરદાર પ્રતિકાર ન કરવો, પણ શાંતિથી કેવું કે તમે કહો છો, તમે માનો છો, એવું નથી. સાચી વાત તો આમને આમ છે, બાકી તમારે જે માનવું હોય તે માનો, તમારા મનના તમે માલિક છો. આમ હળવેથી વાત કરીને છોડી દેવું, ખૂબ જોરદાર વિરોધ કરવા જશો તો લોકો તમને જ ગલત સમજશે, ને આવેશમાં આવીને તમે શું બોલી જશો તેનું તમને જ ભાન નહીં રહે. માટે ખૂબ શાંતિ રાખી, સ્વસ્થતા રાખી, ક્ષમતામાં રહી આવા સમયમાંથી પસાર થઈ જવું. જો તમે ખોટું નથી કર્યું તો આત્મામાંથી જ બળ મળશે ને દુઃખનો ડુંગર પાર કરી શકશો. શાંતિથી તમારી રજૂઆત કરવી, પણ એના માટે સામેલો ખરાબ છે એવું સાબિત કરવાની નીતિ અપનાવવી નહીં, કારણ કે એ તો ચક્કર વધુ ગોળ ફરી જશે. એ તમારું ખરાબ, તમે એનું ખરાબ, એમાં ત્રીજો વ્યક્તિને તો મજા આવી જશે. જ્યારે બે વ્યક્તિ એકબીજાનું ખરાબ બોલતું હોય ત્યારે ત્રીજા વ્યક્તિને એની અફવા ફેલાવવામાં, એની નિંદા કરવામાં બહુ મજા આવી જશે. તો ભલે સામેલો વ્યક્તિ નથી સમજતો, એ રીતના એ આપણે માનીને એ આપણી ભલે આપણું ખરાબ બોલે, આપણે એનું ખરાબ નથી બોલવું. ખાલી હું આમ છું, મારું તમે તમારું પોતાનું રજૂઆત કરો, પણ હું સારો છું સાબિત કરવા માટે સામેલો ખરાબ છે એ સાબિત કરવાની જરૂર નથી. એ રસ્તો ખોટો છે, એનો અંત ખોટો આવશે, તમારો અંત સાચો આવશે. એટલે ફક્ત મેં આવું કાંઈ નથી કર્યું એ જણાવીને ચૂપ થઈ જવું, પછી લોકો શું કહેશે એના માટે આપણે કોઈ ખોટા પગલાં ભરવા નહીં. કુદરત પર ભરોસો રાખવો, આત્માની શક્તિ પર ભરોસો રાખીને આ સમય પસાર કરવો, તો ખૂબ જલ્દીથી આમાંથી બહાર નીકળી શકશો. વળી તમે વિચારો છો કે સારા અને ખરાબ બંને કર્મ સાથે ઉદયમાં આવે તો ક્ષમતા રાખી શકીએ. અરે આપણે સારા સમયમાં પણ ક્યાં ક્ષમતા રાખી શકીએ છીએ? એમાં પણ નાચવું ને કૂદવું ને ખૂબ હર્ષ વ્યક્ત કરવો ને આવા બધા કેટલાય નવા પાપ સારા કર્મના ઉદય વખતે બાંધી લઈએ છીએ. યાદ રાખો, પાપ કર્મ કે પુણ્ય કર્મનો ઉદય બંને તમે કરેલા કર્મને નિર્જરવા માટે આવે છે. હવે તમે એટલા શક્તિમાન છો કે તમે પાપ કર્મ હોય કે પુણ્ય કર્મ હોય ક્ષમતાથી નિર્જરી શકો, જો તમે ઈચ્છો તો, જો તમે મનમક્કમ કરો તો. એટલે એ કર્મ ઉદયમાં આવે છે. પણ જો તમે એ નથી કરતા, ક્ષમતા ભાવે નથી નિર્જરતા એને, તો પછી નવા કર્મનો ઢગલો બાંધીને અહીંથી રવાના. એટલે બંનેના ઉદય વખતે જો ક્ષમતામાં રહેશો, સામાયિકમાં રહેશો, મંત્ર જાપ ધ્યાન તપમાં રહેશો, કોઈને ખરાબ નથી કરવા એ નિર્ણય રાખશો, મારે મારી જે રજૂઆત છે એ શાંતિથી કરવી છે અને મને જે કાંઈ વીતે સામે એ પણ મારે શાંતિથી એમાંથી પસાર થવું છે, ક્ષમતા રાખીને પસાર થવું છે, તો ઉદયમાં આવેલા બંને કર્મ નિર્જરીને ચાલ્યા જશે. નહીં તો નવા કર્મોનો ઢગલો કરી આ જન્મમાંથી રવાના થશો. ચોઈસ ઇઝ યોર્સ. ધીસ ઓડિયો ઇઝ બાય સુબોધિ મસાલિયા. માય કોન્ટેક્ટ નંબર ઇઝ 8850088567.